தேவ்யா குக்ஷிரத்னம் சப்தஜேதரவாத்மஜம் ராஜச்சந்திர மகம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம்.
ஸ்ரீமத் ராஜச்சந்திர ஜ்ஞான் மந்திர் ராஜ்கோட், ரவிவார் தாரீக் 27 மே 2007, ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாமிருத் கிரம்பார் பத்ர சுவாத்தியாய் பத்திராங்க 400. மும்பை அசோபத் 1949. ஓம். ஆத்ம பாவனா பாவதா ஜீவ் லஹே கேவல ஜ்ஞானே. பூஜ்ய பிரபு ஸ்ரீனு சாத்துர்மாஸ் மும்பை மாது અને તે સમયે નિયમિત રૂપમાં પરમ કૃપાળુ દેવની પેઢી ઉપર પૂજ્ય લઘુરાજ સ્વામી અને દેવકર્ણજી મુનિ સત્સમાગમ અર્થે ત્યાં જતા અને ગ્રંથ વાંચન થતું, અને એ ગ્રંથ વાંચનમાં પર્યુષણનો કાળ પૂરો થવા આવે છે એટલે 17 ગાથા સુધી પહોંચાયું છે સમાધિ શતકની. અને એક દિવસ પ્રભુશ્રી પેઢીમાંથી જાય છે ત્યારે કૃપાળુદેવીને પાછા બોલાવે છે, દાદરા ઉપરથી પાછા જાય છે ત્યારે એ પુસ્તિકા ઉપર એમણે ગ્રંથના પાના ઉપર લખી દીધું, આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. એ 17મો શ્લોક એટલો ઉત્કૃષ્ટપણે બહુ જ રહસ્યથી મંત્રમય રીતે એ લખ્યો હતો, એનો ભાવ કાઢવો એ માટે થઈને કવિ લાલને પણ પરમ કૃપાળુ દેવને કહ્યું હતું કે આનો ભાવ શું થાય. ત્યારે કૃપાળુ દેવે કહ્યું કે આ તો અનુભવે સમજાય, વાણીથી શબ્દથી વિચાર વિમર્શથી તર્કથી આ વાત ન પકડાય. અને ઘણા વખત પછી લાલન એમને મળવા આવ્યા ત્યારે પરમ કૃપાળુ દેવની તબિયત સારી નહોતી, એટલે જે હાજર હતા એમણે કહ્યું કે અત્યારે તો કૃપાળુ દેવ આરામમાં છે, મળી નહીં શકે, ખાસ કામ છે. તો લાલને કહ્યું કે મળવું છે. અવાજ સાંભળીને પરમ કૃપાળુ દેવે સૂચના કરી કે લાલનને અંદર મોકલો, પંડિતને અંદર મોકલો, કહો પંડિતજી શું કામ છે. તો પંડિતજીએ કહ્યું કે ઘણા વખત પહેલાં આપણે જે શ્લોકની વાત ચાલતી હતી એ શ્લોક અંગેનું થોડી અનુભૂતિ થઈ. તો શું થયું કહો? તો કહું, અમેરિકામાં હતો અને એક વિશાળ સરોવરના કિનારે એકલો બેઠો હતો, અને એમાં વિચાર આવ્યો, અને વિચારની એ રીતે થયું કે કોઈ કહેતું જગત સાચું, કોઈ કહેતું જગત ખોટું, કોઈ કહેતું જગત સુખી, કોઈ કહેતું જગત દુઃખી. સુખી તો મારે શું, દુઃખી તો મારે શું, સાચું તો મારે શું અને ખોટું તો મારે શું. આમ વિચારે ચડી ગયા. તો અદ્ભુત એ પ્રકારના ભાવ આવ્યા પ્રભુ, આત્મવિચારમાં નિમગ્નતા થઈ. પરમ કૃપાળુ દેવ કે પંડિત લાલન, જો આ ભાવ તમારા 24 કલાક ચાલુ રહ્યા હોત તો તમને ક્ષાયિક સંકેત થાત. એવું અદ્ભુત જ્ઞાનીઓની વાણી ઘણીવાર ખૂબ જ રહસ્યમય હોય છે, એ સાંકેતિક હોય છે, યોગની પરિભાષામાં એ કહેવાય હોય છે. સમજનાર જેમ જેમ અધ્યાત્મ યોગની અંદર વિશેષ ને વિશેષ નિપુણ થાય એમ એની સમજવાની દ્રષ્ટિ પણ બદલાતી જાય. જેમ કહેવાની દ્રષ્ટિ બદલાય છે એમ સમજવાની દ્રષ્ટિ પણ બદલાય છે. શ્રોતા પણ એવો હોવો જોઈએ કે વાતને સમજી શકે, કારણ કે સમજ પીછે સબ સરળ હૈ. ઉષ્ણ ઉદક જેવો આ સંસાર રહે તેમાં સમજણ મોટી સાર છે. સાર એક જ સમજણ છે કે તે સાંભળ્યું ઘણું, વાંચ્યું ઘણું, સમજો શું. જ્ઞાનીઓએ જ્ઞાનીઓને જે કહેવું છે તે સમજાયું કે હજુ તારું સમજણ ચાલુ છે અને જ્ઞાનીના નામે ખપાવે છે? એને આમ કીધું, એના એને કાંઈ નથી કીધું, ખોટું બોલમાં. હજી આ તારી મતિ કલ્પનામાં તું છો, હજી તું તારા પોતાના જ સ્વચ્છંદમાં છો, માન્યતામાં જ છો. હજુ જ્ઞાનીના નામે ખતવણી કરે છે એ પણ મોટું અપરાધ છે. જીવની હજુ એ પ્રકારની સમજણ યથાર્થ. અહીંયા બહુ સરસ રીતે કે વાત મુનિશ્રીને પણ આત્મત્વ પ્રાપ્ત કરવું છે, મુક્તિની અભિલાષા જાગેલી છે, સપ્ત જિજ્ઞાસુ જીવ છે, મુનિ દશામાં છે, વિતરાગનો સર્વ વિરતિ સાધુ છે. પરમ કૃપાળુ દેવ એને આવો એક બીજો મંત્ર આપે છે. એ મંત્ર આપે છે કે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન લહે. કદાચ બીજા ગ્રંથ વગેરેના તમે ઘણું કરશો તો શ્રુત જ્ઞાન એની અંદર પારંગત થશો, એથી આગળ વસ્તુ ક્ષયોપશમથી જ્ઞાનના પાંચ પ્રકાર કયા છે? મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપરિવય જ્ઞાન અને કેવળ જ્ઞાન. પણ જીવને અંતે કલ્યાણકારી તો કેવળ જ્ઞાન છે. એ જ્યારે કેવળ જ્ઞાન જીવને નિભજે છે, નિરાવરણ જ્ઞાન પ્રાપ્ત થાય છે, અપ્રતિપાતી સ્વરૂપ છે એનું, તે સમયે એ મુક્ત થાય છે. પછી કર્મનો સંયોગ છે એ તો સંબંધનો સંયોગ છે. આત્માને આવરણ કરનાર કોઈ પ્રકૃતિ બાકી રહેતી નથી કર્મની. જે છે એ બધી અઘાતી પ્રકૃતિ હોય તો ભલે રહે, પણ ત્યારે એ જીવ તાદૃશ નિર્વાણમય એટલે મુક્તિગામી છે. આવું કેવળ જ્ઞાનનું મહાત્મ્ય છે અને જૈનમાં આને કેવળ જ્ઞાન કહ્યું છે. અન્યમાં કેવળ સંકિત દશાને કેવળ જ્ઞાન કહ્યું છે. જૈનમાં એ દશાને કેવળ જ્ઞાન કહ્યું છે કે જ્યાં સર્વઘાતી પ્રકૃતિઓનો ક્ષય થાય છે, એવી જે નિર્મળ અવસ્થા આત્માની કે જેથી કરીને જીવ હવે કોઈ પણ પ્રકારનું નવું કર્મ બાંધી શકતો નથી. એટલે કે આત્માને ફરી જન્મ અથવા દેહ ધારણ કરવા પણ રહેતું નથી. આવી જે ઉત્કૃષ્ટ ચરમ અવસ્થા જે છે અને પરમ અવસ્થા છે, પરમ ગતિમાં જવા હેતુ ચરમ અવસ્થા એ છે કેવળ જ્ઞાન. પરમ કૃપાળુ દેવે એ કેવળ જ્ઞાનનું સ્વરૂપ અને મહાત્મ્ય આત્મસિદ્ધિની ગાથામાં કહ્યું. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. કેવળ નિજ સ્વભાવનું અખંડપણે જ્ઞાન વર્તે, નિજ સ્વભાવ સિવાય અન્યત્ર ક્યાંય ઉપયોગ નથી. કેવળ પોતે પોતામાં સમજ્યા તે સમાઈ રહ્યા સમાયા, આ સમાયો છે જે પોતે પોતાના નિજ સ્વરૂપની અંદર. હવે એનો ઉપયોગ પોતે ઉપયોગની ઉપયોગમાં જ એકતા થઈ છે, ઉપયોગ ઉપયોગની બહાર નથી. આવી અદ્ભુત દશા એ કેવળ જ્ઞાનની છે. જ્ઞાનીઓ કહે છે કે દેહ હોવા છતાં દશા નિર્વાણની છે. હવે એને શરીર ધારણ કરવા પણ રહેતું નથી. આવી ઉત્કૃષ્ટ અવસ્થા પ્રાપ્ત કરવી છે. આખરે પરમાર્થ માર્ગનું લક્ષ્ય તો એ જ છે કે આ જીવ પોતાના નિજ સ્વરૂપની પ્રાપ્તિ કરે અને તેમાં સ્થિર થાય. માત્ર પ્રાપ્તિ કરીને પાછો ન વળે, સ્થિર થાય, અખંડપણે તેમાં રહે. કૃપાળુ દેવે કહ્યું છે કે અમે પણ હરિરસ ગાયો પણ હજુ અખંડપણે સ્થિર રહી શકાતો નથી. વ્યાસજીએ પણ ગાયો હતો, એને પણ સ્થિર રહી શકાતું નહોતું. ચાર વેદ, 18 પુરાણ અને 18 ઉપનિષદ એ લખ્યા પછી નારદજીને વ્યાસજી કહે છે કે હજુ અમે વિક્ષિપ્ત દશામાં છીએ, અમને હજુ સમાધિની શાંતિની અખંડતા પ્રાપ્ત થતી નથી. ત્યારે નારદજીએ કહ્યું કે તમે એમ કરો ભગવાનની ભક્તિ રૂપ એક કોઈ ગ્રંથની રચના કરો, અને ભાગવત એની રચના વ્યાસજીએ કરી. કૃષ્ણનું પરમાત્મા સ્વરૂપ, શુદ્ધ સ્વભાવ સ્વરૂપ, આત્મ સ્વરૂપ, એની ગાથાઓ ગાય, અને એની અંદર એક ભક્ત તરીકે ગોપાંગિયા જેને કહી, ગોપાંગ મહાત્મા, ગોપાંગના કૃપાળુદેવ લખે છે. આવી અદભુત દશાથી જ્યારે એની રચના કરી ત્યારે વ્યાસજી કહે છે કે અમને હવે અખંડ હરિરસની પ્રાપ્તિ થઈ. કૃપાળુદેવ કહે છે અમારે પણ આવો જ અખંડ હરિરસ જોઈએ છે. આવી પ્રાપ્તિ માટે પોતાના સ્વરૂપની અંદર લીન થવાનું છે, નિજ સ્વરૂપની પ્રાપ્તિમાં સ્થિર થવાનું છે. જૈન દર્શનમાં મોક્ષ માર્ગ એ સ્થિરતાનો માર્ગ છે. હવકલો કરી જાય ને, ઝબકારો આવી જાય ને, ઠીક છે ને, કાંઈ આત્મા પ્રાપ્ત થઈ ગયો ને, એકાદી વાર ક્યાંક દેખાઈ ગયો, એની કોઈ વાત અહીંયા નથી. અહીંયા તો જે સ્વરૂપ પ્રાપ્ત થાય તે સ્વરૂપની અંદર અનંત અવ્યાબાદ સ્વરૂપની સ્થિરતા આવા છે, અને એ આત્મ ભાવના એનો મહામંત્ર કૃપાળુદેવે અહીંયા સાદી સરળ ભાષામાં આપ્યો કે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું છે. કેટલા ગ્રંથો વાંચીશું તો કેવળ જ્ઞાન થશે, કેટલી ડિગ્રી મેળવીશું તો કેવળ જ્ઞાન થશે, કેટલી વેબસાઇટનો અભ્યાસ કરશું તો કેવળ જ્ઞાન મળશે, આને આ લખ્યું છે ને આને આ લખ્યું છે, દુનિયાભરની વેબસાઇટ વાંચવા જાઓ તો એક જિંદગીની અનેક જિંદગી પૂરી થઈ જાય, એટલું બધું વેબસાઇટ ઉપર અત્યારે જગતભરનું સાહિત્ય છે, બધું આવીને ખડકાયું ગયું છે. ઇઝ અ સ્ટોરેજ, એ બિગ સ્ટોર. જેટલું એક્ઝર્શન કરવું એટલું કરો, જેટલું મેળવવું એટલું મેળવો. પણ જ્ઞાની કે છે કેવળ જ્ઞાન એનાથી થાય, કેવળ આત્મભાવના ભાવે એનો મંત્ર, એનું રહસ્ય કૃપાળુદેવ આપ્યું. આ એક અદ્ભુત પરમ કૃપાળુદેવનું જો યોગદાન હોય તો કેટલાક અદ્ભુત એમાં રહસ્યમય સૂત્રો છે કે જેની અંદર આવી પ્રકારનો પ્રકાશ જીવને થાય છે. એ છે આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આત્મભાવના પોતાના નિજ સ્વરૂપની ભાવના ભાવવી કેવી રીતે ભાવવી, એ જ આત્મભાવના ભાવવી. પોતાના નિજ સ્વરૂપની જે અપ્રગટ છે, જે અરૂપી છે, જે અદ્રશ્ય છે, જે અમૂર્ત છે, જેનો ક્યારેય પરિચય પણ નથી, તો આત્માનો પરિચય કરવો, ગુણથી કરવો, લક્ષણથી કરવો, અને જ્ઞાનીઓએ જે એનું સ્વરૂપ કહ્યું છે એ સ્વરૂપથી આત્મભાવના ભાવવી. આપણે સમજીએ છીએ કે કોઈ મંત્ર જાપ કરી લઈશું એ આત્મભાવના, ત્યારે આત્મ શબ્દ એ ભવાતો નથી, ભાવવાનો શબ્દ છે. એ જાપ અજપા જાપ થાય પછી જ ખરો જાપ શરૂ થાય છે. જ્યાં આત્મા કહેતા એને સંપૂર્ણ આત્મ સ્વરૂપ આમ ચિત્રપટ ઉપર જેમ રમતું હોય એમ મગજની અંદર એ આખું બુદ્ધિમાં સ્મૃતિમાં આવ્યા જ કરતું હોય, નિર્વિક્ષેપણે આવે, સતત આવે. આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, એ જ્યાં મંત્ર પૂરો થાય તેને આત્માનું સ્વરૂપ પૂરેપૂરું ભાસે. એ કેવું ભાસે એ પરમ કૃપાળુદેવે 692માં કીધું છે. બે રીતે કીધું છે, નાસ્તિથી કીધું છે અને અસ્થિથી કીધું છે. નાસ્તિથી એટલા માટે કે અનંતકાળથી આ જીવને પોતાના સ્વરૂપનો નિર્ણય કરવામાં ભૂલ થતી આવી છે, માટે એ ભૂલનું પેલા એને કાઢી નાખવાની. એ કહ્યું છે કે હું દેહાદી સ્વરૂપ નથી. દેહાદી, દેહ અને દેહથી સંબંધિત, દેહ અને દેહથી અનુબંધિત કોઈ પણ પ્રકારના જે કંઈ પદાર્થો છે, સંબંધો છે, સંયોગો છે, સ્વરૂપ છે, તે હું નથી. આ નિર્ણય થવો જોઈએ, બહુ પાક્કો થવો જોઈએ. હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ અને આદિ કહેતા દેહ સંબંધિત સર્વ એ કંઈ હું નથી. દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ પણ મારા નથી. કેમ કે આ દેહાદી સ્વરૂપનું ચિંતન કરતા પણ આપણને આવડતું નથી, એટલે આપણે કહીએ કે દુનિયા નથી, પડોશી નથી, કુટુંબીઓ નથી, પણ તારા પત્ની, તારા બાળકો એ પણ તારા નથી. આપણે એ મારા છે માનીને આપણે આત્મ સ્વરૂપની ચિંતવના કરીએ છીએ. શરીર મારું છે એમ માનીને આત્માની આપણે ઉપાસના કરીએ છીએ. એટલી બધી ભૂલ છે પાયાની કે હું શરીર એ જ હું, એટલે ઉપાસના કરીએ ત્યારે જાણે અજાણે પણ શરીરની સુખાકારીની વાંછા ઉભી થયા વિના રે નહીં, કુટુંબ પ્રત્યેનો મોહ અંદર આવ્યા વિના રે નહીં. ગમે એટલા ધર્મ કામ કરે તો એમ સમજે કે ભાઈ કાંઈક એની અંદર મારું, મારા કુટુંબનું, મારા છોકરાનું, મારી પત્નીનું કંઈક કલ્યાણ થાય, આ થાય, તે થાય, એવું બધું કર્યા કરે. જો કલ્યાણી જલ મંગલ એ જુદી વાત છે, અહીંયા જે વાત છે કે એને ભાવના ભાવવી છે અને એમાં આત્મ સ્વરૂપ સમજવું છે. ત્યારે આ કોઈ મારા નથી, જો શરીર હું નથી તો શરીર સંબંધિત કોઈ પણ યોગ એ હું કેવી રીતે હોઉં? હવે અત્યાર સુધીની એની માન્યતાઓ એ વિપરીત છે. એનો આખો સંસાર આ હુંપણાથી ચાલે છે, એનો સંસાર આખો મારાપણાથી ચાલે છે. હું અને મારાપણું એ જ એના સંસારનું બીજ છે. હવે એમાંથી એને છોડાવે છે જ્ઞાની. જ્ઞાની કે છે આત્મ ભાવના ભાવવામાં પહેલા યાદ રાખ કે અનાદિ કાળથી તારી જે માન્યતા છે તે મિથ્યા છે, મિથ્યા છે. કુટુંબ અને આજીવિકા કૃપાળુદેવે સૌભાગભાઈને લખ્યું મિથ્યા છે. આ પેલા માન્યતામાં તારે આવવું પડશે, પ્રવેશવું પડશે, ગમશે નહીં. સંસ્કાર નથી, અનાદિનો સંસ્કાર જુદો છે, એ સંસ્કાર આડો આવશે. પણ પેલું સૂત્ર કે હું દેહાદી સ્વરૂપ નથી એ બેસે તો બીજું બેસે કે દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, બીજું તો જ બેસે કે જો પેલું બેસે કે હું દેહાદી સ્વરૂપ નથી તો દેહ સ્ત્રી પુત્ર આદિ એટલે સંગ્રહ પરિગ્રહ અને સંબંધ અને સંયોગનું વિશ્વ એ મારું ક્યાંથી હોય? જો હું જ દેહ નથી. ગીતાની અંદર એ શ્લોકનું પ્રારંભ કરજે, 15મો અધ્યાય, બહુ અધ્યાત્મ સબર છે કે ઉર્ધ્વ મૂળ કુતો શાખા, અરે મૂળે જ નથી ત્યાં શાખા, પાંદડા, ડાળખા, વેલા, ફળ, ફૂલ ક્યાંથી હોય? આ તો બધો મારો વેલો છે કુટુંબનો, આ લીલી વાડી છે. પણ ભાઈ લીલી વાડી કેના આધારે? આ તારી વાત જ ખોટી છે. ઉર્ધ્વ મૂળ કુતો શાખા, મૂળ જ નથી તારું, મૂળ ખોટું છે. મૂળમાં તે માન્યું કે હું છું એટલે મારો વંશ અને વેલો, મારા કુટુંબ સગા સંબંધીઓ, આ મારી લીલી વાડી, આ બધું ખોટું. કારણ કે હું નામનું તું દૈહિક પર્યાય એ તું નથી. આ શ્રદ્ધા, આ સમ્યક શ્રદ્ધા છે. આ સંકેતના બધા બોધ બીજ છે. બોધ બીજ શું? હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ, આદિ કેટલા સમસ્ત સંસાર થઈ ગયો એની સાથે સંબંધિત. બીજા સંસાર સાથે તો અમસ્તુ આપણને કોઈ આત્મીયતા નથી. આપણને કેની સાથે વળગણ છે? જે આપણી સાથે જોડાયેલું છે એની સાથે. તો દેહ સ્ત્રી કુટુંબથી જેટલું જોડાયેલું છે એટલું જ મારું છે, બાકીનું તો અમતું આપણે મારું માનતા નથી. દુનિયામાં રોજ કેટલી અકસ્માતો બને છે આપણને શું છે, કેટલી સંપત્તિ નાશ પામે છે આપણે શું, કેટલી સમૃદ્ધિનું સર્જન થાય છે આપણે શું, એમ તો કોઈ વડગણા નથી. પણ જ્યાં મારું આવ્યું ત્યાં જોડાઈ ગયા. એટલે દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. આ પેલા નથીનો ભાવ દ્રઢ કરવાનો છે. આત્મભાવનામાં પેલા હું આત્મા એટલે શું નથી એ નક્કી કર, પછી આત્મા શું છે એ સમજાવીશ. પણ આત્મા એ શું નથી? આ દેહથી શરૂ થાય, શરીરથી શરૂ થાય. આ શરીર એ જ મોટી ભ્રાંતિ, અસત, વિનાશી, અનિત્ય, ક્ષણભંગુર, પૌદ્ગલિક પિંડ, હાનિ વૃદ્ધિનો સ્વરૂપ, જરા વ્યાધિ રોગ ઉપાધિ એનું સ્થાન, મળમૂત્રની ખાણ, અસુચિનું ધામ. આ શરીર તે તું નથી, આ શરીર તો હોઈ ન શકે. અમે જે આત્માના આટલા આટલા ગુણગાન ગાયા છે, આત્મ તત્વની આટલી બધી જે સ્તુતિ કરી છે, એ આ જો તું શરીરનું તારું વર્ણન છે, રોગ જરા નિવાસનું ધામ, આ તું નથી ભાઈ, આ આત્મા નથી, અમે આની પ્રશંસાના ફૂલો નથી વૈરા, આની સ્તુતિઓ અમે નથી કરી, આની આરાધના ઉપાસના નથી કરી, આ તત્વ તો હમણાં સ્મશાનમાં જઈને સળગી જશે, આ તો મશાનની રાખ છે, આ તો ચામડાનો ઢગલો છે, હાર્ડ માંસનો કોથળો છે, તું શું છો? એના ગુણગાન ગાય છે, જગત ગુણગાન ગાય, માન કરે, સત્કાર કરે, બહુમાન કરે, સન્માન કરે, હાર ચડાવે, પ્રશંસાપત્ર આપે, એ બધા શરીરને આપે છે, જગત ક્યાં આત્માને ઓળખે છે? અને તું એનાથી ફૂલાઈ જાય છે કે મારું કેટલું બધું મહત્વ છે. અરે જે તને આત્મા રૂપે ઓળખતો નથી, એને કદાચ તારું બહુમાન કર્યું, તેની વેલ્યુ શું, એની કિંમત શું? અને એની કિંમતના આધાર ઉપર આટલા બધા લોકો એનું આમ કર્યું, કેવો મોટો હશે? જરાય મોટો નથી. આ બધા પૂતગઢના ખેલ છે, પાપ અને પુણ્યના લેખાજોખા છે, એમાં આત્મા ક્યાંય નથી, આત્માને ઓળખનાર પણ કોઈ નથી. અને ઓળખીને આત્માનું બહુમાન તું કરીશ જ્યારે, ત્યારે શું થશે? હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. આ પહેલા નાસ્તિભાવ બરોબર દ્રઢ થઈ જાય, પછી હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. આ પહેલા નીકળી જાય, પહેલા આ પાટી ઉપરનું લખાણ પહેલા કોરેકોરું થઈ જાય, હેવ એ ઇરેઝર, જે કંઈ અત્યાર સુધી લખાયું છે બધું પાટી સાફ કરીને બેસ. મારું સ્વરૂપ હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, આ ખરું સ્વરૂપ જાણવું હશે તારે તો પેલા ખોટા સ્વરૂપના લખાયેલા જે આંખ છે એને ભૂસી નાખ, એની માન્યતાને ધડ મૂર્તિ કાઢ. હજી સંશય છે, શંકા છે, શું આપણે આમ નથી, શું આપણે આમ ન કરવું જોઈએ, આ બધું એમાંથી હજી પાર થશે, હજી પસાર થઈશ, તું કૈરા કર, પણ એમાં અટકી ન જા. અને ઘણી વાર તો એમ માને છે કે હું માનું છું એ સાચું છે, અને જ્ઞાની કહે છે એ ખોટું છે. આ મૂર્ખ હજી અહીંયા ઊભો છે, હજી તો ઊભો છે જ અહીંયા સંસારમાં, સંસારને સત્ય માનીને જ ઊભો છે. પરમાર્થ માર્ગની આરાધના કરવી છે એને, એને પરમાર્થ માર્ગમાં પ્રવેશ કરવો છે, અને સંસારની સત્યતાનું ભાથું લઈને ગયો છે. મમ અને અહમ બંને સાથે છે, સ્વપ્ન દશામાંથી નિવૃત્ત થયો નથી, અને એને પરમાર્થ દશામાં પ્રવેશ કરવો છે. મહિમા ગાવો છે સંસારનો, અને ઉપાસના કરવી છે પરમાર્થની. કેવી રીતે બને? જ્ઞાની કે છે પેલા આ નક્કી કર, અડધું ચરણ પહેલા આત્મ ભાવના ભાવવાની છે, ત્યારે હું આત્મા એટલે દેહ આદિ સ્વરૂપ મારા નથી, હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ શબ્દ છે કોઈ પણ મારા નથી. એટલે હું અને મમ આ બંનેનો પેલા છેદ ઉડી જાય. સાહેબ, હું જો શરીર નથી અને આ શરીર સંબંધી કોઈ પણ પદાર્થો મારા નથી, તો આ હારો હું છું કોણ? આવો દેખાય છે એવો, 5.5 ફૂટ ઊંચો, 6 ફૂટ ઊંચો, 3.5 મણની કાયા, આવું મારું સ્વરૂપ, રંગ રૂપ આકાર નમણાઈ સૌમ્યતા સુંદરતા ઘણું છે મારા માટે, આ હું નથી એનો નકાર કરવાનો. હવે છું કોણ? તો પછી આ સિવાય શું રહ્યું? આ જો શરીર વયું ગયું તો રહ્યું શું? એમ એને શંકા થાય. એ હું નથી, જો દેહાદી હું નથી, શરીર અને શરીરના અંગ ઉપાંગ, શરીર અને શરીરના અવયવ, શરીર અને શરીરની ઇન્દ્રિયો, શરીર અને શરીરનો પ્રાણ, એ હું નથી તો રહ્યું શું? શું બચ્યું? વિચાર થાય આ હું કઈ નથી. ગજબ છે, અત્યાર સુધી તો મેં આને જ ઓળખો છે, એ મારા નથી. હવે કે છે કે એ સ્વરૂપ છે, મેં તને સમજાવીશ, ગુણાત્મક સ્વરૂપ છે એનું, અરૂપી છે, અમૂર્ત છે, અદ્રશ્ય છે, છતાં છે, છતાં છે. શું છે? હું શુદ્ધ ચૈતન્ય ઘન અવિનાશી એવો આત્મા છું. એક તો હું શુદ્ધ છું, આ એકય મલિનતા છે આ બધી, આ બધો કચરો છે. શરીર જો અશુચિનું ધામ હોય તો મલિનતાનો એ ઢગલો છે, એ રોજ થોડી 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 જતી જાય. આ મલિનતા નથી, હું જે છું એ શરીર જેની અંદર મલિનતા એનો ભાગ છે તે હું નથી, શુદ્ધ છું. મારા ગુણોથી, મારા લક્ષણથી, મારા ધર્મથી અનંત ગુણ છે, અનેક લક્ષણો છે, અને દરેક ગુણના અનંત ધર્મો છે, એ બધા શુદ્ધ છે, એમાં ક્યાંય ભેળસેળ નથી. એવા ને એવા છે, અનાદિકાળથી પરિભ્રમણ થયું હોવા છતાં એમાંનો કોઈ પણ પ્રકારની અંદર એમાં મલિનતા આવી નથી. હજુ એની શુદ્ધિ તો જો આજે સિદ્ધ થાવ તો એવું જ શુદ્ધતા હોય કે જેવી અત્યારે સિદ્ધ પુરુષોની છે એવી. આવું શુદ્ધ સ્વરૂપ મારું છે, ચૈતન્ય ઘન. હર અવસ્થામાં હું જ્ઞાતા દ્રષ્ટા છું, ઉપયોગવન ચૈતન્ય જેનું લક્ષણ છે એવો ચેતના હું છું, જેનો પ્રગટ ગુણ છે ચેતના, જે જુએ છે અને જે જાણે છે. જગતમાં આ જીવ સિવાય કોઈ પદાર્થ જોઈ શકતો નથી, જાણી શકતો નથી. પૂદગલના કેટલા પ્રકાર છે? પૂદગલની કેટલી જાત છે? આખા જગતની અંદર જેટલા પદાર્થો દેખાય છે આપણને, એ બધા પૌદગલિક સ્વરૂપ રૂપવાળા છે, રસવાળા છે, ગંધવાળા છે, વર્ણવાળા છે, શબ્દવાળા છે. આમાંથી એક પદાર્થ એવો શોધી લ્યો, એક પદાર્થ અનંત છે કે જે જુએ છે અને જાણે છે. વિચારી, રોજ આપણે સંપર્કમાં, હજારો પદાર્થના સંપર્કમાં આપણે આવીએ છીએ, કેમ કે જીવન સંયોગી છે. આપણે કેટલા પદાર્થોના સંબંધમાં આવીએ છીએ, કેટલા સંપર્કમાં, અને આજના જમાનાનું લક્ષણ શું? વધારેમાં વધારે પૂદગલ પદાર્થોનો સંયોગ એ આજના જમાનાનું લક્ષણ. ભાઈ, જૂના જમાનામાં માણસોને પાંચ ચીજ હોય તોય ચાલતું હતું. ખાવામાં બે આઈટમ હોય તોય ચાલે, પહેરવામાં બે લુગડા હોય તોય ચાલે, એને જવું કેટલું, પોતે પગથી ચાલીને જાય. શું આજે આપણા ઘરની અંદર લિસ્ટ તો બનાવો, આપણા ઘરની અંદર જે આઈટમ છે એનું લિસ્ટ બનાવો. કોઈ વાર એમ થશે કે આ લિસ્ટ એક નોટબુકે એની અંદર તો નાની પડશે, હજારો ને હજારોની સંખ્યામાં લિસ્ટ છે. આપણું હજી યાદ કરવા જાય તો ઘરવાળીનું લેવું પડે, પછી છોકરાનું લેવું પડે, પછી નાના બાબલાને, અને જેમ ઉંમર નાની એમ લિસ્ટ મોટું. ઘરની અંદર પાત્રા લેતા જાવ એક એક, અને જેમ ઉંમર નાની આવે એમ એનું લિસ્ટ મોટું થાય. અરે ખબર પડે કોઈ દી વિચાર કર્યો છે કે આ તો જો આ જગતની અંદર આ જીવ કેટલો પૂદગળથી ઘેરાયેલો છે. આમાંનો કોઈ પદાર્થ પછી પકડો કે જે જુએ છે ને જાણે છે, જે જુએ છે અને જાણે છે, એવો એકે પદાર્થ ખરો? એકે પદાર્થ. ઉંમર જેમ મોટી એમ વસ્તુ ઓછી હો. પેલા ઘરનો પોતે માલિક હોય, અને ઘરમાં ચાર પાંચ જણા થયા પછી માલિકી પણ પર્સન્ટેજ ઓછી, 100% માંથી 10% એ માંડ રહીએ, અને કહી દઈએ ઓલા કે હવે આપી દો, તમે જાઓ, હવે તમારે શું કરવું છે? વાહનની માલિકી તમારી કે છોકરાની વધારે, નક્કી કરી લે. ગાડી લીધી હોય સરસ મજાની, અને અંદરથી કે બાબલાને હજી બાલ મંદિર જવાનું છે ને રિક્ષા આવવાની નથી, તો તમને ગાડી મળે કે બાબલાને મળે, નક્કી કરી લેજો. મોહનું સામ્રાજ્ય એ પણ વિચારી લેજો, અહમ મહમ ના ખેલ છે એ પણ જોઈ લેજો. તમે કપાતા જાઓ છો, જે ખરેખરો માલિક છે એ કપાતો જાય છે. વસ્તુ સંસારની વાસ્તવિકતાથી આપણે પરિચિત છીએ એટલે વિશેષ વર્ણનની જરૂર નથી, પણ સમજવાનું છે કે હું તો ચૈતન્ય ઘન છું. આ બધી જ અવસ્થાને જાણનારો હું છું કે ઓહો, એક વખત મારી કેવી સ્થિતિ હતી અને આજે હવે કેટલી ઓછી. ઘરમાં મહત્વ ઓછું થતું જાય, છોકરાની સ્કૂલ હોય તો એનો સમય સાચવે કે તમારો સાચવે, કે તમારે સ્વાધ્યાયમાં જવું છે, ભક્તિમાં જવું છે, મોડું થશે એ થશે બધું. શું થાય? એક એકની વાત મૂકો તો પ્રાયોરિટી ઓછી થતી જાય છે. તોય આ જીવ પોતાના અહમને ઓછું કરવા તૈયાર નથી. છેલ્લે તો એમ કે તમે ટળો તો સારું હવે, પણ એ ભાષા બોલાતી નથી ને આનાથી સમજાતી નથી. ઉપયોગિતાનું જગત છે, જગતના સંબંધો જ્ઞાનીઓ કે છે મતલબના છે. એ બોલે ત્યારે એમ થાય કે જ્ઞાનીને કંઈક જુદો અનુભવ હશે, આપણે એવું કાંઈ નથી. આવો મૂરખ મનમાં મલકાતો હોય સાંભળે ત્યારે કે આપણે એવું કાંઈ નથી. એવું ખરું કે આપણને લાગવું પડે? હું શુદ્ધ ચૈતન્ય, આવો ચેતનાનો પિંડ છું, અનંત ગુણનો સ્વામી છું. આવું બધું મારું અજ્ઞાનનું પરિભ્રમણ હોવા છતાં પણ મારું જે કંઈ છે સ્વરૂપ છે એ તો શુદ્ધ ચૈતન્યમાં છે. એક પણ એનો ગુણ ઓછો વધતો થતો નથી. એની તાકાત, એની ક્ષમતા, એની પોટેન્શિયાલિટી એ છે, એ એવી ને એવી છે. જેથી જાગૃત કરવીશ તે દિવસે પૂર્ણતા જ પામીશ. હું આજ નહીં તો કાલે મોક્ષે જઈશ, આજ જઈશ તો પૂરો જઈશ, ને કાલ જઈશ તો અધૂરો જઈશ. પૂરો, મારી પૂર્ણતા અબાધિત છે. શુદ્ધ ચૈતન્ય ઘન પિંડ છે ચૈતન્યનો, અવિનાશી છું. હું અવિનાશી છું એટલે કયો ગુણ છૂટો પાડવો વિનાશીમાં? અનંત ગુણ છે એનો હું પિંડ છું અને અવિનાશી છું. તો ગુણો બધા વિનાશી ને હું રહી જાઉં તો તું શું રે? ગુણીમાંથી ગુણો બાદ કરવામાં આવે તો શું રે? કાંઈ ન રે. ગુણ અને ગુણી, ગુણનો સમુદાય અને ગુણી, કૃપાળુદેવી બે ત્રણ પત્રોમાં સરસ રીતેનું વ્યાખ્યા આપી છે કે ગુણથી ગુણીનું સ્વરૂપ ભિન્ન નથી. ગુણ એ જ તું. અરે જો જ્ઞાન ગુણ નથી, હમણાં નવી સંશોધન થયું ને, ડોક્ટર કહે છે કે હી ઇઝ બ્રેઇન ડેડ. જો તારામાં આ જ્ઞાન દર્શનનો ગુણ નથી તો શરીર, એના અવયવો અને તારો પ્રાણ શ્વાસ હશે તો પણ યુ આર ડેડ. તમારે જો કંઈક કરવું હોય તો તમે કરી લેજો. એટલે આ શરીરને કોઈ દાન આપવાનું હોય, વિચાર સારા થતા હોય તો આપી દેજો. કારણ કે હવે આ મરી ગયો છે. કઈ ભાષામાં મરી ગયો છે? જ્ઞાન ભાષામાં. એની ચેતના સમાપ્ત થઈ. એ જીવે છે, ચેતના સમાપ્ત છે. બ્રેઇન ડેડ કહે છે. નવો કન્સેપ્ટ. વિજ્ઞાન જેમ જેમ આવિષ્કાર કરતું જશે તેમ તેમ એ ચૈતન્યની સન્મુખ થશે. હવે આપણને સમજાય એ બ્રેઇન ડેડનો અર્થ. નહીં તો આપણને તેમ થાય કે હજી શ્વાસ તો છે, ભલે ગયા. આવું અનેક પ્રકારનું હું જે છું અવિનાશી છું. ક્યારે એવું બનશે કે બીજા બધાય ગુણ હશે અને આનામાં જ્ઞાતા ગુણ નહીં હોય? એવું બનશે? શક્યતા નથી. હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું એમ આત્મભાવના કરતાં કરતાં રાગ દ્વેષનો ક્ષય થાય. અને રાગ દ્વેષનો ક્ષય થાય તો કેવળ જ્ઞાન. ગણિત બહુ સરળ, એટલું સ્થૂળમાંથી સૂક્ષ્મ. કેટલું બધું સૂક્ષ્મ કે અહીંયા રાગ દ્વેષ કરવા એટલે સંસારને, સંબંધને, મારું ને તારું ને આ બધું, અને એનો જેવો ક્ષય થયો એવો કેવળ જ્ઞાન. અખંડ નિત્ય અનંત સમાધિ સુખ અવ્યાબાજ સ્વરૂપમાં આ રાગ દ્વેષનો ક્ષય થાય આત્મભાવના કરતાં કરતાં રાગ દ્વેષ. કારણ કે રાગ દ્વેષ થવા માટે કયો ભાવ જોઈએ? અહમનો અને મમત્વનો. જો અહમનો અને મમત્વનો ભાવ ન હોય તો રાગ દ્વેષ બેસે છે. વાત ખૂબ ઊંડાણથી વિચારીએ, શાંતિપૂર્વક વિચારીએ કે રાગ દ્વેષ થવાનું કારણ, એક તો રાગ થાય છે, દ્વેષ થાય છે, પરિણામ એ જીવના અહમ સ્વરૂપમાં થાય છે, શુદ્ધ સ્વરૂપમાં થતા નથી. અને થવાનું કારણ મમત્વના કારણે થાય છે. એને જે મમત્વ છે, મારાપણું છે, એ મારાપણામાં જે કંઈ પ્લસ માઇનસ થતા જાય છે તો બધું પૂતગલિક, એને કારણે એને રાગ અથવા તો દ્વેષ થાય છે. પછી એની પરિણતિના પ્રકાર અનંત છે, એમાં ન પડવું. આ તો કૃપાળુદેવે આપણને આપ્યું છે એવું સ્થૂળ ગણિત, જાડું ગણિત, જાડી બુદ્ધિથી સમજાય. વિશેષ એની અંદર આપણને ઊંડાણ જવાની જરૂર ન પડે. રાગ દ્વેષ તો જ થશે, મારાપણું હશે અને અહમપણું જાગૃત હશે. મારા મારું બધું હશે અને અહમપણું નહીં હોય તો રાગદ્વેષ નહીં થાય. ચક્રવર્તીને કેટલું બધું મારાપણું છે, એટલે એવો સંસાર એની સંબંધનો, છતાં એ રાગથી રહિત છે. અને ભિખારીને કોઈ ચીજ નથી, ઉપર આભ અને નીચે ધરતી, અને તોય એના મારાપણાનો કોઈ અહમપણાનો કોઈ પાર નથી. મારાપણાનો આ સમજી લઈએ કે મારાપણાનો ભાવ અને એનો આધાર અહમપણું છે. હું દેહ છું માટે માનું છું કે આ મારું છે, મારું છે, મારું છે, મારું છે. આ દુકાન મારી, માલ મારો, સંગ્રહ મારો, પરિગ્રહ મારો, સંબંધ મારા, દીકરા મારા, આ બધું મારું. એક શેના આધાર ઉપર છે? આ તારું વર્તમાન પર્યાયનું જે જીવન છે એના આધાર ઉપર, બાકીનું શું માનસ. પણ તું કોઈ કે ગયા ભાવની અંદર ખિસકોલી હતો ને આ આ દર ઊંડા ઝાડ છે ને એ દર તારું હતું, અત્યારે એની માન્યતા છે કે આ મારું, આ ઝાડ મારું, આ દર મારું, કેમ નથી? અહમપણું તે મટી ગયું, ખુશકેલુંપણાનું અહમપણું ગયું. તું દેવ હતો અને કેટલાય વિમાન તારા હતા. આજે વિમાનનો કોઈ આપણને રંજ છે કે કોણ વાપરતું હશે, ભાડું દેતો હશે કે નહીં, રંગરોગાન કોણ કરાવશે, કંઈ છે સાહેબ નથી. એની સાથેનું મટી ગયું મારા પણ. આ બધું અહમ આધારિત મમત્વ છે, અને અહમ એ હું શરીર, એ અહમ મોટામાં મોટો. વિચાર કરીએ અવિનાશી એવો હું આત્મ છું. આ જો આત્મભાવના ભાવતા ભાવતા પછી રાગ દ્વેષનું કારણ કાંઈ રહેતું નથી. જ્યારે મમ નામની કોઈ ચીજ સંસારમાં નથી અને અહમ નામનું કોઈ વ્યક્તિત્વ સંસારમાં નથી, તો રાગ દ્વેષ કોના ઉપર કરું અને કરનાર કોણ, કોણ કરે અને કેના ઉપર કરે? જ્ઞાનીઓ આ દશાને કહે છે કેવળ જ્ઞાન. આ કેવળ જ્ઞાન છે, એને કહે છે પૂર્ણ વિતરાગ. જૈન દર્શનમાં શબ્દ છે પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ અવસ્થા. એને આ બધું જ હોવા છતાં વિકલ્પ નથી કે મારા છે એવો વિકલ્પ નથી, આ હું છું એવો પણ વિકલ્પ નથી. ચક્રવર્તી પદ હોય કે ઇન્દ્રનું પદ હોય, પણ તે હું છું એવો વિકલ્પ નથી, હું તો આત્મા જ છું. આ જે છે એ તો સંયોગી પદ છે અને તે હું નથી. હું દેહાદી સ્વરૂપ નથી એટલે ચક્રવર્તીનો દેહ હોય તો પણ હું નથી, અને ઇન્દ્રનો દેહ હોય તો પણ હું નથી, કેમ કે હું દેહાદી સ્વરૂપ નથી. આ ઇન્દ્રને ચક્રવર્તી દેહના પર્યાય છે, આત્માના નથી. આ અહમ અને મમ, આ અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમ ભાવ અને મમત્વ ભાવ, તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાનીઓએ આ છ પદની દેશના પ્રકાશી છે. કૃપાળુદેવ આવો પત્ર, એ પત્રનું પણ સંક્ષિપ્તમાં સંક્ષિપ્ત કર્યું આ દેશનાનું, જિનેશ્વરની દેશના એનું સંક્ષિપ્ત. રાગ દ્વેષ ન કરવો હોય તો અહમ ને મમ, આ જે સ્વપ્ન દશા છે તે સ્વપ્ન દશાથી રહિત મારું સ્વરૂપ છે એમ જો જીવ સહજ પરિણામ કરે તો સહજ માત્રમાં તે જાગૃત થઈને સ્વસ્વરૂપને, સ્વસ્વભાવને પામે. કેટલી બધી સરળતા, પણ એ સરળતામાં જવા માટે પ્રયાસ આપણો ઘણો જ સરળ અને નિર્મળ જોઈએ. આપણે પણ સરળ થવું જોઈએ. સરળતા એ ધર્મનું બીજ છે. મુશ્કેલી એ છે કે આવા અદ્ભુત સત્પુરુષોના બોધ પ્રત્યે પણ આપણે સરળ નથી હોતા. આપણી મતી તો હજી આપણું ડાફણ જ અંદર નૈખા કરે છે કે આનું આમ છે, આનું આમ છે, આનું આમ છે. અરે પણ તું પહેલાં શાંત થઈ જા. જે છે એ વાતને સમજવા માટે પૂરેપૂરો અર્પિત થઈને જા. આજે અર્પિત નથી ત્યાં સુધી અહમ જાગૃત છે. અર્પણ ભાવ નથી, વિકલ્પ ભાવ આવ્યા કરે છે ત્યાં સુધી હજુ અહમ જાગૃત છે. આ જ્ઞાની કહે છે કે આ સ્વરૂપ છે તારું. એ સ્વપ્ન દશા છે. અનાદિથી આજે સ્વપ્ન દશામાં ચાલ્યો આવે છે, સ્વરૂપ દશામાં નથી. સ્વરૂપ દશા છે આ, છે કે હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું, આ મારી સ્વરૂપ દશા. આવું જો જીવ પરિણામ કરે કે સ્વપ્ન દશાથી રહિત મારું સ્વરૂપ છે, એક થોડી વાર, એક થોડો સમય, પણ આવી એક પળ પણ જીવનમાં આવતી નથી. ધ્યાન કલાક સુધી લાગે, બે કલાક લગાવે, અને જાજુ એમ કે મને ચાર ચાર પાંચ પાંચ કલાક લાગ્યો, અરે એક મિનિટ લાગે એક સેકન્ડ તો પણ બસ છે, આ કલાકનું કામ નથી. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન સ્વરૂપનું. એને જો પરિણામ થાય પોતે કોણ છે એવું, આ પરિણતિ બદલાણી, એને અહમની અને મમની પરિણતિ સ્વમાં પલટાઈ ગઈ, અહમ વિલય થયો, મમ એના આધાર ઉપર હતો એટલે એ તો ગયો જ, કેમ કે અહમ વિના મમ ટકી ન શકે. હવે રહ્યું સ્વરૂપ, આ બધાથી પર.
સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટયનો એ ધાણ સદા.
પ્રગટ રૂપ ચૈતન્યમય મારું સ્વરૂપ, બધી જ અવસ્થાથી હું ન્યારો છું. અનાદિ કાળની ગયેલી આજ ક્ષણ પર્યંતની બધી અવસ્થા, આ શરીર અને શરીર સંબંધિત એક પણ અવસ્થા સત્ય નથી, સ્વપ્ન છે. જાગૃત થા, આ પણ સ્વપ્ન છે. અત્યારે જીવીએ છીએ એ પણ સ્વપ્ન દશા છે, સ્વભાવ દશા નથી. પ્રગટ રૂપ ચૈતન્યમય, તારું પ્રગટ રૂપ ચૈતન્યમય છે, તું જે જાણે છે, જે જાણનાર છે એ જ તું છો, જે જોનાર છે એ જ તું છો, જેને બોધ થાય છે એ તું છો. તું જ્ઞાતા છું, જ્ઞેય છે તે અજીવ છે, જે તને જણાય છે એ તું નથી અને એ તારું નથી. જાણનાર બધાથી જુદો હોય તો જ જાણી શકે.
જેના અનુભવ વશ્ય ઉત્પન્ન લયનું જ્ઞાન, તેથી જુદા વિના થાયન કે મે ભાન.
આ મોસ્ટ સાયન્ટિફિક સાહેબ, વૈજ્ઞાનિક, જેનું તને જ્ઞાન થાય છે તારાથી જુદું ન હોય તો તને એનું જ્ઞાન થાય, અનુભૂતિ થાય, અનુભૂતિ થાય. જો એક મેક હોય મને મારી અનુભૂતિ થાય. તમે આત્મા જોયો છે, હવે જોનારો જ હું છું, એમાં શું જોયો છે, શું બોલસ્તો. એ જોનાર અને જોવાની જે જ્ઞાતા અને જ્ઞેયની જે એકત્વ સ્થિતિ છે, આ સ્વરૂપનું ભાન છે. અને જ્યાં સુધી કંઈક દેખાય છે અને દેખનારો છે, તો દેખનારો છે ચૈતન્ય છે, દેખાય છે તે જ્ઞેય છે, આ જ્ઞાતા છે, આ બેનું સ્વરૂપ છે, અને તો જ દેખાય છે, ભિન્ન છે. માટે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન છે, એટલો જબરજસ્ત મંત્ર, એટલું જબરજસ્ત સૂત્ર પરમ કૃપાળુએ આપ્યું છે. ઓહો, આ જગતની અંદર જીવ પાસે અત્યારે મોટામાં મોટું સામર્થ્ય જો વિદ્યમાન હોય તો એની પ્રજ્ઞા શક્તિ છે, બુદ્ધિ શક્તિ છે. આ કાળની અંદર બુદ્ધિની ખીલવણી અનેકવિધ પ્રકારે થઈ છે, કેટલા તર્કથી થઈ છે, યુક્તિ પ્રયુક્તિથી થઈ છે, એ વાતને સમજી શકે વિશાળ સંદર્ભમાં અને પરિપ્રેક્ષ્યની અંદર સમજી શકે એવી એની જાગૃતિ દિન પ્રતિદિન વધતી જાય છે. તો પુરુષાર્થનો માર્ગની દિશા પણ એ છે કે હવે તું એ જ, એના જ વડે જે બુદ્ધિ તને ભમાવે છે, જે આખા જગત સાથે એકરૂપ કરે છે, એ જ બુદ્ધિ તત્વનો ઉપયોગ લઈને તું એની સાથે ભિન્નતાનો અનુભવ કર. જે તને અભિન્નમાં લઈ જાય છે, આખું જગત પર કથા અને પર પ્રપંચમાં વહ્યું જાય છે. એ આ કારણ જ કે આપણે ખેંચાય છીએ, તણાય છીએ. આ સંસારમાં એક જ ચીજ ચાલે છે કે દિન પ્રતિદિન આપણે તણાતા જઈએ છીએ, ખેંચાતા જઈએ છીએ. 10 વર્ષ પહેલા મને જે કઈ ભાવ હતો ધર્મનો ને અંતે, એની બદલે 10 વર્ષ પછી નબળો પડી ગયો છો. એની સાધના, એની બધી વિધિ, એનો ભાવ, આ બધું નબળું. એની માળા હોય તો કઈ ઠેકાણા વિનાની માળા એની થાય છે. કારણ કે આ સંસારનું સ્વરૂપ કાળનું એટલું વિષમ છે કે એને કારણે તેને સમય જતા બુદ્ધિના વ્યાપાર વધી ગયા, અને એને કારણે જીવનું જે સત્વ છે એ નબળું પડ્યું છે. કૃપાળુ દેવે કહ્યું હિન સત્વ જીવ થયો છે. અને પુણ્ય તો આપણું તણખલા જેવું છે જ, આપણા પુણ્યમાં તો કઈ ભલી વાર નથી. વાત જ ઇન્દ્રની ને ચક્રવર્તીને કરવી છે. પણ તારું પુણ્ય તો તારી સંપત્તિ પણ તારા હાથમાં ન રહીએ, તારું શરીર તારા વશમાં ન રહીએ, અને તારી સંતતિ તારું માને નહીં, આવું તો તારું પુણ્ય છે. આવા હિન પુણ્ય, હતભાગી, હત પુણ્ય. અને તું વાત વિચાર કરે છે ત્યારે વિચાર કર કે આવું જો તારી પાસે જો બુદ્ધિબળ છે એને ઓળખી જાય, આત્માને પછી ઓળખજે. કર વિચાર તો પામ. વૈચારિક ક્ષમતા અત્યારે ઘણી છે, એનો જો તો ઉપયોગ કર. અત્યારે એનો પ્રતિ ઉપયોગ થઈ રહ્યો છે, અને આપણે સંસાર ભણી તણાતા જઈ, વી આર ડ્રિફ્ટિંગ અવે ડિસ્પાઇટ ઓફ અવર વિલ. આપણી ઈચ્છા ગમે તેટલી હોય પરમાર તરફ, છતાં આપણે સંસાર તરફ ખેંચાઈએ છીએ. નદીના પૂરપાટ જેમ ધમસાણ પૂરની અંદર એક સામાન્ય માણસનું ગજું શું, એ તણાતો જાય. અથવા એક લાકડાનું જળ હોય તો એનું ગજું શું, તણાતો જાય. એ સિવાય કોઈ સ્થિતિ આપણી છે નહીં. સંસારના ધસમસતા પ્રવાહમાં તણાતા લાકડા જેવા આપણે છીએ. જ્ઞાની કહે છે કે આ જ સમયે તારી એ જે કંઈ ક્ષમતા છે, વૈચારિક ક્ષમતા, જે સંજ્ઞામાં તને મનુષ્ય રૂપે મળી છે, અને જે સંજ્ઞાને જ્ઞાનીના વચનના આધાર ઉપર પ્રજ્ઞામાં પરિવર્તિત કરી શકાય એમ છે, આ પ્રજ્ઞાના બળે તું આત્મા અને આશ્રવને જુદો પાડીશ. ભગવાન કુંદકુંદાચાર્ય કહે છે આ આત્મ અને આશ્રવનો ભેદ જ્યાં સુધી જીવ જાણતો નથી સમયસરની ગાથામાં, ત્યાં સુધી કહે છે એનું બંધન છૂટી શકે નહીં. એટલે એને પ્રજ્ઞા છીણી શબ્દ મૂક્યો. છીણી શબ્દ બે વસ્તુ ભેગી થઈ હોય તો એની ધાર ઉપર મૂકીને પછી હથોડો મારે તો બે ફાટ એ બંને વસ્તુ જુદી પડી જાય, નહીં તો જો થોડી આ બાજુ મૂકે તો મૂળ વસ્તુ કપાઈ જાય, આ બાજુ મૂકે તો ઓલી અડધી રહી જાય ને અડધી જાય. આ છીણી શબ્દને સમજવા જેવો કૃપાળુ દેવે એને છેદક દશા કીધી છે.
જે જે કારણ બંધના તેહ બંધનો પણ તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત.
આ પ્રજ્ઞ પ્રાજ્ઞ અવસ્થા જે છે, પ્રજ્ઞા છીણી છેદક દશા એને આવડે છે. આત્માને આશ્રવ એનો ભેદ કરતા આવડે છે. આખું જગત આશ્રવ છે, સંઘ એ આશ્રવ છે. કૃપાળુ દેવ કહે છે સંઘ માત્ર આશ્રવ છે, જોડે છે. બસ આટલી દશા પ્રાપ્ત થાય તો આજના યુગમાં પણ, આ કાળની અંદર પણ બીજા બધા સામર્થ્ય આપણા અલ્પ થઈ ગયા છે, પણ પુરુષાર્થની એક પ્રજ્ઞતાની આ ધારા બહુ આપણી પાસે પાવરફુલ છે. જો જીવ વિચારે એટલે જ્ઞાનીએ કહ્યું સહજ માત્રમાં. એક આ જીવ સમજે તો સહજમાં મોક્ષ છે, નહીં તો અનંત કાળે પણ. સાહેબ સહજમાં છે તમે શેના આધારે કીધું? આ તારી જે શક્તિ છે ને પ્રજ્ઞા શક્તિ, સંજ્ઞા તો છે જ પણ સંજ્ઞાથી જગતમાં જોડાતો જાય છે. તો એ સંજ્ઞાને શુદ્ધ કર તો પ્રજ્ઞા થશે, વિવેકયુક્ત થઈ કર તો પ્રજ્ઞા થશે. અને વિવેકથી જો તમે નિત્ય અનિત્ય, મારું તારું, સ્વ પર આ ભેદ જો જણાય, હિત અહિત, તો તને તરત જ ખ્યાલ આવશે આ પ્રજ્ઞા છે. એના વિચાર વિવેકપૂર્વક જો શાંત ભાવે કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અરે બધા સિદ્ધાંતો કેટલાય છે, તું ચિંતા કરમાં સિદ્ધાંતની તને અનુભવ થઈ જશે આત્મિક જ્ઞાનનો. આ ટૂંકામાં ટૂંકો ધ શોર્ટેસ્ટ પોસિબલ અને જે આજે આપણી પાસે ઉપલબ્ધ છે, આપણી પાસે ઉપલબ્ધ છે. વી આર ફોર્ચ્યુનેટ ઇનફ, જાગતિક દુનિયાની અંદર, વિશ્વની અંદર જીવીએ છીએ અને હવે તો અંતરિક્ષની સાથે ગણતા આપણું વિશ્વ કેટલું વિશાળ છે. આ વિશાળ છે ત્યારે તને આ વિશ્વની અલ્પતા અને જીવની મહાનતાનો ભાવ દિન પ્રતિદિન વધવો જોઈએ. જેમ જગતના આશ્ચર્ય જોઈએ છીએ તેમ ખ્યાલ આવતો જાય છે કે ઓહો, આ જગત તો કેટલું ક્ષુદ્ર, કેટલું ક્ષણજીવી, કેટલું ક્ષણભંગુર છે. આના આધાર ઉપર કોઈ પોતાનું સુખનું ઝાડ ઉગાડી ન શકે. તો એટલી દ્રઢતા થશે સ્વરૂપ ઉપરની. જબરજસ્ત મંત્ર છે, તો કેન્દ્રિત થઈ જા, પ્રજ્ઞા વડે કેન્દ્રિત થઈ જા, પોતાના સ્વરૂપ ઉપર કેન્દ્રિત થઈ જા. અને એ સ્વરૂપ જે ફેલાઈ રહ્યું છે, જે તણાઈ જાય છે, આપણે ખેંચે છે જગત, એક એક પ્રદેશને ખેંચે છે, એવું આકર્ષક છે, પ્રલોભક છે, લાલચવાળું છે, એવું આ વિશ્વ તને ખેંચી રહ્યું છે. એને બદલે તું વિશ્વથી નિરાળો બની જા અને માત્ર જોયા કર, વિશ્વને જોયા કર. એની અંદરનો જે ફેરફાર થાય છે એમાં તારી શ્રદ્ધા દૃઢ થશે કે જો આ તો નાશવંત છે, અવિનાશી તો હું છું. આ બધું જ જગતના ચમત્કારો એ ક્ષણજીવી લાગશે, ક્ષણભંગુર લાગશે. પણ આટલું ચિંતનની ધારા ગહન હોવી જોઈએ. અને ચિંતનની ધારા ગહન ત્યારે જ થાય કે જે જ્ઞાનીઓ કહ્યું છે કે બુદ્ધિનીથી પર ગયો એથી ઉપર, એને ચિત્ત કહેવાય છે. આ ચિત્તની નિર્મળતા, ચિત્ત જેટલું નિર્મળ થશે એટલું આ એનું સંશોધન તીવ્ર થશે, ગહન થશે. એ આત્મતત્વની ઊંડાણથી અનુભૂતિ કરી શકશે. એવો આ એક જબરજસ્ત મંત્ર છે કે આ આત્મભાવના ભાવે જીવ. આત્મભાવનામાં કોઈની ભાવના ભાવવાની નથી કે જેથી કરીને એ પૂરેપૂરું આપણને જણાવે કે ન પણ જણાવે, કંઈક છુપાવે તો બીજી વાતને આપણે કેવી રીતે ભાવી શકીએ. પણ કૃપાળુદેવે લખ્યું છે કે પોતે પોતાથી ગુપ્ત શી રીતે રહી શકે, પોતે પોતાથી ગુપ્ત શી રીતે રહી શકે. તારે તારી જ ભાવના ભાવવાની છે, આત્મ સ્વરૂપની જ ભાવવાની છે. અને એમાં આ શરીરથી માંડીને એકય તત્વ આડું આવવું જોઈએ નહીં. એટલે હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. કોઈ પણ કહેતા બીજું જે કાંઈ માની લીધું હોય, એ આડું આવ્યું હોય, એ પણ મારું તો નથી. હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. હું તો આ બધા વિનાશી, જે કંઈ વિચારું એ બધા વિનાશી છે, ક્ષણજીવી છે, સમયકાલીન છે, કોઈ ત્રિકાલીન નથી, અલ્પકાલીન છે. આ બધા એ બધા સામયિક છે, શાશ્વત નથી. આ બધો વિચાર કર તો હું તો અવિનાશી છું. ક્યારે ક્યાંય મારો નાશ થાય નહીં. ચેતન પામે નાશ તો કેમાં ભળે તપાસ. અરે મૂર્ખ, જો તારો નાશ થાય તો પહેલા વિચાર કર કે તારો નાશ થયા પછી તું જાય સેમાં, શક્યતા જ નથી. આવું મારું અવિનાશી સ્વરૂપ એ જો ભાનમાં આવે, એ જો ભાનમાં આવે તો આ ચૈતન્ય ઘન છે. મારા સ્વરૂપનું જો કોઈ લક્ષણ હોય તો ઉપયોગ એ જીવનું લક્ષણ છે. ઉમા સ્વાતીએ તત્વાર સૂત્રની અંદર જીવને જુદો પાડ્યો જગતના બધા તત્વોથી, ઉપયોગો જીવલક્ષણમ. જો ઉપયોગ જેને છે એ જ જીવ છે, બાકી કાંઈ નથી હો. અને જે જીવ નથી એ તો તું નથી જ, એ તો ગણિત સીધે સુધું બેસી જાય. તો ઉપયોગો, એને ઉપયોગને કૃપાળુદેવે 64 પત્રમાં લખ્યું છે, મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને. ચેતના ઉપયોગ એ જીવનું વિલક્ષણ સ્વરૂપ છે. લક્ષણો ઘણા છે પણ વિલક્ષણ એવું છે કે જે એનામાં છે અને અન્યમાં નથી. આ વિલક્ષણ જે એકમાં છે અને બીજામાં કોઈમાં નથી, આ વિલક્ષણ કહેવાય. તો આવું વિલક્ષણ સ્વરૂપ એ ચેતના, ચૈતન્ય જેને કહે છે અથવા ઉપયોગ કહે છે, એ તારું સ્વરૂપ છે. તો હું શુદ્ધ ચૈતન્ય ઘન કેવો છું, ચૈતન્ય ઘન છું. એટલું બધું મારું જ્ઞાન ઘન રૂપે છે, દર્શન જ્ઞાન એટલા ઘન રૂપે છે કે જગતનો કોઈ પદાર્થ મારી જાણ બહાર હોઈ ન શકે, જગતની કોઈ સ્થિતિ પરિસ્થિતિ મારા જ્ઞાનની મર્યાદાની બહાર હોઈ ન શકે, એવો હું ચૈતન્ય ઘન છું. હાથમાં જેમ આમળું સ્પષ્ટ દેખાય એમ લોકાલોકના ત્રણ લોકના ત્રણ કાળના સર્વ પદાર્થો સર્વ પર્યાય સહિત જેને યુગપત ભાષે છે, આવો જેની જ્ઞાનની મર્યાદા છે, એવો જ્ઞાન સ્વરૂપી આત્મા હું ચૈતન્ય ઘન છું. આખો લોક એની અંદર છ પદાર્થ આવી ગયા, એની અંદર એક જીવ પદાર્થ છે, પણ જેટલા જેટલા જીવ દ્રવ્ય છે આ બધાય આવા સિદ્ધ સમાન પરિપૂર્ણ તેજસ્વી ઓજસ્વી ચૈતન્ય ઘન છે. બધાની ક્ષમતા સમાન છે, કેમ કે દ્રવ્યથી બધા એક છે. આવું મારું આત્મ સ્વરૂપ છે એવું ચિંતવું, વારંવાર ચિંતવું. કૃપાળુ દેવ કહે છે કર વિચાર તો પામ. એ વિચાર શબ્દ અહીંયા છે એ કન્ટેમ્પલેશન ઓફ માઇન્ડ. એકદમ અંતર્મુખ થઈને ખૂબ ગહનતાથી ઊંડાણમાં જઈને બધા વિકલ્પો એક પછી એક વિકલ્પ તોડી ફોડીને એની અંદર જવા માટે પ્રયત્ન કરવાનો, પોતાના સ્વરૂપને કેન્દ્રમાં રાખવું, એમાંથી ક્યારેય ચલિત ન થવું. એમાં જો કદાચ ચલિત થવાય તો ધ્યાન બંધ કરી દેવું, ફરી સંસારમાં થોડો સમય પ્રવૃત્તિ કરી લઈ પાછું જોડાઈ જવું, અને જ્યાંથી અટકો તો એમાં જા પાછો કે ક્યાં સુધી પહોંચ્યો તો. મેં નક્કી કર્યું હતું કે આ દુનિયા મારી નથી, હું પછી એરા ઉપર ગયો તો એથી આગળ જા. મેં નક્કી કર્યું તો શરીર મારું નથી, પણ મેં તો કુટુંબીજનોને મારા માયના હતા, આગળ જા. હવે જેમ જેમ આગળ જઈશ તેમ તેમ જ્ઞાનનો સહારો હશે તો ભ્રમણા તૂટતી જશે અને સત્યની ઉપલબ્ધિ થતી જશે. જ્ઞાન કોઈ દિવસ તને ઊંધે માર્ગે દોરશે. જો મારું ધ્યાન સાચું છે તો ઉપલબ્ધિ પણ સાચી હોય. આ માર્ગ છે ધ્યાનનો, સત્યની પ્રાપ્તિનો માર્ગ છે, આત્મ પ્રાપ્તિનો માર્ગ છે. આ માર્ગ આવા મહાન કોઈ અધિકારી મુનિવર જેવા એને કૃપાળુદેવ બતાવે છે કે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. મુનિ તો એક ગ્રંથ, બીજો ગ્રંથ, ત્રીજી આજ્ઞા માગે છે, ચોથી માગે છે, બધું કરે છે. કૃપાળુદેવ સંકેત આપી દે છે, હે મુનિ આત્મ ભાવના ભાવો, જીવ કેવળ જ્ઞાનને પામશે. આખો ગ્રંથાલય ગ્રંથસ્થ કરી નાખું, કંઠસ્થ કરી નાખું તો કેવળ જ્ઞાન ન થાય. 14 પૂર્વ ભણી લઉં તો કેવળ જ્ઞાન. આત્મ ભાવના ભાવે તો જીવ. અદ્ભુત મંત્ર છે, બહુ સામાન્ય આપણે કરી નાખીએ છીએ. માળા કરવી ને આટલી કરી નાખી ને મેં તો આટલી કરી છે ને, ફટાફટ કરો ને, જલ્દી કરો ને, જોરથી કરો ને, બૂમ પાડીને કરો, ના થાય. આમાં તો શાંત થવાનું છે, શાંત થા. પણ એટલો શાંત થા અને પરિણતિ એટલી બધી ઝડપથી ફરતી જાય. સ્પીડ પૃથ્વીની, સૂર્યની, સૂર્યના કિરણોની, આ બધાની સ્પીડ કેટલી, ગતિ કેટલી, કોઈ દિવસ વિચાર કર્યો છે કે પૃથ્વીની ગતિ કેટલી છે, આપણે એની અંદર પરિભ્રમણ કરીએ છીએ એની ગતિ કેટલી છે, નક્ષત્રોની કેવી છે અને કેવું વ્યવસ્થિત જગત ચાલે છે. ઋતુઓ થાય છે, વર્ષો બદલાય છે, કાળ બદલાય છે, આ બધું થયા કરે છે, દિવસ ને રાત થયા કરે છે, આમાં કઈ ફેરફાર થાય તો. એમ આ ગતિ છે, એ ગતિની અંદર એક મંત્ર બોલાય ત્યાં સુધીમાં આ નાસ્તિભાવ પૂરો થાય અને અસ્તિભાવે પૂરો થવો જોઈએ. એક મંત્ર બોલાય કે હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી, હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું, એમ કહેતા તો એને નાસ્તિને અસ્તિથી આત્માની નજીક ગયો, નાસ્તિને અસ્તિથી આત્માની નજીક ગયો. આ ભાવ પ્રગટ છે, પ્રગટતા 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 કોઈ એક ક્ષણ એવી આવશે કે બધા કોચલા તૂટી જશે.